વચનામૃત ગઢડા મધ્યનું 17મું ભગવાનના સ્વરૂપને તત્વે સહિત ને તત્વે રહિત સમજવાની રીત. સંવત 1878ના આશોવદી એકાદશીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાની આગળ મશાલ બે બળતી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને કીર્તન ગવાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન ગાવા રહેવા દો, પ્રશ્ન ઉત્તર કરીએ. પછી સર્વે મુનિ બોલ્યા, જે ઘણું સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક ભક્ત તો માયાના 24 તત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે. એ બે પ્રકારના ભક્ત છે, તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે ભગવાનને વિશે માયિક 24 તત્વ સમજે એની સમજણ ઠીક નથી અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્વે કરીને રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંખ્યવાળે 24 જ તત્વ કહ્યા છે તે સાંખ્યને મતે 23 તત્વ ને 24મો ક્ષેત્રજ્ઞ જે જીવ ઈશ્વરરૂપ ચૈતન્ય તે છે. એ રીતે 24 તત્વ કહ્યા છે, કેમ જે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞને તો અન્યોન્ય આશ્રયપણું છે, તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહીં ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહીં. તે માટે તત્વ ભેળા જ જીવ ઈશ્વરને કહ્યા છે અને ભગવાન છે તે તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બેના આશ્રય છે, માટે ભગવાન થકી માયિક તત્વ જુદા કેમ કહેવાય? અને જેમ આકાશ છે તેને વિશે 4 તત્વ રહ્યા છે તો પણ આકાશને કોઈનો દોષ અડતો નથી, તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માયિક તત્વનો એકે દોષ અડતો નથી, એવું જ ભગવાનનું સ્વરૂપ છે. તેમાં 24 તત્વ કહીએ તેમાં શું બાત છે? અને તત્વે રહિત કહેવું તેમાં શું નિર્બાધપણું આવી ગયું? પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું, જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વે સહિત સમજવું કે તત્વે રહિત સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના સ્વરૂપને જે તત્વે સહિત સમજે છે તે પણ પાપી છે અને જે તત્વે રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પણ પાપી છે. ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્વ છે કે નથી એવું ચૂથણું કરવું ગમે જ નહીં. ભક્ત હોય તે તો એમ જાણે છે ભગવાન, તે ભગવાન એને વિશે ભાગ ત્યાગ કર્યાનો માર્ગ નથી. એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો, અને જેને એવી એક મતિ હોય તેને સ્થિતપ્રજ્ઞ જાણવો, અને જે પુરુષને ભગવાનને વિશે એવી દ્રઢ મતિ છે તેને ભગવાન સર્વે પાપ થકી મુકાવે છે. તે ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે, જે
સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ.
અને આ સંસારમાં પણ એ રીત છે જે થકી પોતાનો મોટો સ્વાર્થ સરતો હોય તેનો બુદ્ધિમાન હોય તે દોષ ગ્રહણ કરે નહીં. જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારું પતિનો દોષ ગ્રહણ કરતી નથી તથા બીજા પણ ગૃહસ્થ હોય તે પોતાના ભાઈ, ભત્રીજા, દીકરા ઇત્યાદિ જે સંબંધી તેને વિશે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો દોષનું ગ્રહણ નથી કરતા, તેમ ભગવાન થકી જેણે મોટો સ્વાર્થ જાણ્યો હોય છે, ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે. એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહીં. જેમ શુકજીએ રાસ પંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો જે ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો, પણ શુકજીને લેશ માત્ર સંશય થયો નહીં, અને જે ગોપીઓ સંગે ભગવાને વિહાર કર્યો તે ગોપીઓને પણ સંશય ન થયો જે ભગવાન હોય તો આમ કેમ કરે, એવો કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ભગવાન કુબજાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા તો પણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો, અને સામુ ગોપીઓનું મહાત્મય અતિશય સમજ્યા. માટે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય ને તે અતિશય શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભમે નહીં, અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે મહાત્મય તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે, પછી શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાનને વિશે દ્રઢ મતિ હોય તે જ ભગવાનના ભક્તનું મહાત્મય જાણે, અને દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા, અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાનને વિશે દ્રઢ મતિ પણ કરી શકે નહીં, અને જે દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહીં અને હરિજનનું મહાત્મય પણ જાણે નહીં. માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને મહાત્મય પણ તે જ જાણે. જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય મહાત્મય જાણ્યું તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું મહાત્મય જાણ્યું, અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વે ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે તો પણ નિર્વિકાર છે, અને માયા આદિક જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી, અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સ્થૂળ, સૂક્ષ્મ ને કારણના વિકાર નથી અડતા, તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું. ભગવાન તો નિર્વિકારી ને નિર્લેપ જ છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિતપ્રજ્ઞ જાણવો. જેમ પોતાના આત્માને વિશે જેને સ્થિતિ હોય તે પણ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ગાંઠ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય તેનું ગાન કરે તેમજ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે, અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે, પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહીં. એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિતપ્રજ્ઞ જાણવો, અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 17મું.
ગઢડા મધ્યના 17મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન બે છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે સાંખ્ય મત કહેવા પૂર્વક પોતાનો સિદ્ધાંત કહ્યો છે, જે અમે સર્વને વિશે અંતર્યામીપણે રહ્યા છીએ પણ આકાશની પેઠે નિર્લેપ છીએ. બીજી બાબતમાં અમને તત્વે સહિત અને રહિત સમજનાર પાપી છે અને અમારે વિશે ભાગ ત્યાગ નથી ને અનંત બ્રહ્માંડના આત્મા છીએ અને અમારા સ્વરૂપને વિશે ઉત્થાને રહિત ભક્ત નિર્વિકલ્પ સમાધિવાળો ને સ્થિત પ્રજ્ઞ છે, એને અમે સર્વ પાપ થકી મુકાવીએ છીએ, જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને મુકાવ્યા તેમ. અને જેમ સાંસારિક સ્વાર્થવાળા સંબંધીનો અવગુણ લેતા નથી, તેમ અમારા થકી અભયપદ રૂપી સ્વાર્થ જાણ્યો હોય તેને અમારો અવગુણ આવે નહીં, જેમ શુકજી આદિકને ન આવ્યો તેમ. અને જેને અમારો અચળ આશ્રય હોય તેની મતિ ભ્રમે નહીં ને અમારા દ્રઢ ભક્તને ઓળખે ને પરસ્પર મહાત્મ્ય જાણે, જેમ ઉદ્ધવજી તથા ગોપીઓએ જાણ્યું તેમ. અને મૂળ અક્ષરાદિક સર્વે ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છીએ તો પણ નિર્વિકાર છીએ અને આત્મનિષ્ઠને વિકાર નથી અડતો, તો પુરુષોત્તમ એવા જે અમે તે અમને તો અડે જ કેમ, એમ સમજનાર ભક્તને સ્થિત પ્રજ્ઞ જાણવો અને આત્માની વિશે સ્થિતિવાળો સ્થિત પ્રજ્ઞ કહેવાય, તેમ અમારા યોગ્ય અયોગ્ય ચરિત્રમાં સંશય ન કરે તેને અમારે વિશે સ્થિત પ્રજ્ઞ જાણવો. પ્રશ્ન એક. બીજા પ્રશ્નમાં તત્વે સહિત ને તત્વે રહિત સમજે તે બેયને પાપી કહેવાનો શો હેતુ હશે? ઉત્તર એક. તત્વે સહિત સમજનારા શ્રીજી મહારાજને માયિક સમજે અને તત્વે રહિત સમજનારા નિરાકાર સમજે, પણ શ્રીજી મહારાજની મૂર્તિને વિશે ભાગ ત્યાગ નથી, સદાય દિવ્ય મૂર્તિ જ છે એમ ન સમજે તેથી પાપી કહ્યા છે. પ્રશ્ન બે. આમાં આત્મનિષ્ઠ પુરુષને વિકાર અડતા નથી એમ કહ્યું, તે આત્મનિષ્ઠા કેવી જાણવી અને વિકાર કેવી રીતે નહીં અડતા હોય? ઉત્તર બે. ત્રણ દેહથી નોખો જે પોતાનો આત્મા તેમાં સ્થિતિ, તે આત્મનિષ્ઠા આ ઠેકાણે કહી છે. અને વિકાર અડતા નથી એટલે એના વિકાર ટળી જાય છે એમ જાણવું, પણ આજ્ઞા વિરુદ્ધ ક્રિયા કરે ને પાપ ન લાગે તથા વિકાર ન ઉપજે એમ કહ્યું નથી. માટે આત્મનિષ્ઠ પુરુષ તો આજ્ઞા પ્રમાણે વર્તે તેને જ કહ્યો છે એમ મધ્યના 51માં વચનામૃતમાં કહ્યું છે. માટે આજ્ઞા વિરુદ્ધ વર્તે તેને આત્મનિષ્ઠ ન જાણવો. ઇતિ ગઢડા મધ્યના 17માં વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.